દાદાવાણી જૂન 2020. જ્ઞાની કૃપાથી શુદ્ધાત્માના લક્ષની પ્રાપ્તિ. સંપાદકીય: અનંતકાળથી અનંત લક્ષ વિંધાયા, કિંતુ પોતે કોણ છે એ જ લક્ષ ના સધાયું. સાચો માર્ગ જ હું કોણ છુંની શોધનો છે. અનાદિથી વિનાશી વસ્તુઓ તરફ વળેલી દ્રષ્ટિને જ્ઞાની પુરુષ નિજના અવિનાશી સ્વરૂપ તરફ વાળી આપે, જે ફરી ક્યારેય ત્યાંથી વિખૂટી ના પડે. જ્ઞાનીની દિવ્યાતિ દિવ્ય દેણ છે કે તેઓ દિવ્ય દ્રષ્ટિ આપે છે કે જે પોતાના ને સામાના આત્મ સ્વરૂપને જ ભાળે છે. આત્મજ્ઞાન પ્રાપ્તિ પછી હવે મહાત્માઓ જ્ઞાન અને જ્ઞાનીના પરિચયમાં વધારેમાં વધારે રહે તેને આત્માનું લક્ષ રહે, છતાં સંજોગોના દબાણ હેઠળ ક્યારેક તન્માયાકાર થઈ જાય ત્યારે એમ લાગે કે જ્ઞાન બધું જતું રહ્યું, પણ એમ બનતું નથી. ત્યારે આત્માનું લક્ષ ખસી જાય છે, પણ પ્રતીતિનો તાર તો નિરંતર જોઈન્ટ હોય જ છે, એટલે તરત જ સ્વયં એની મેળે હું શુદ્ધાત્મા છું એ લક્ષ પાછું આવી જાય છે. આને ક્ષાયક સંકેત કહ્યું. એટલે અક્રમ જ્ઞાન મળ્યા પછી મહાત્માઓ અનુભવ, લક્ષ અને પ્રતીતિ આ ત્રણ પગથિયામાં જ રમ્યા કરે, ચોથામાં જાય જ નહીં. એનું નામ ક્ષાયક સંકેત, એ જ પરમાર્થ સંકેત. વર્તે નિજ સ્વભાવનું અનુભવ લક્ષ પ્રતીત, વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકેત. અજ્ઞાન દશામાં વૃત્તિઓ બહાર ભટકતી હતી, તે નિજ સ્વભાવના અનુભવ લક્ષ પ્રતીતિ વર્ત્યા પછી તરત જ પાછી એની મેળે અંદર વળી જાય છે. હવે નવું કશું કરવાનું નથી. મૂળ આત્માની જે પ્રતીતિ બેસી ગઈ છે તેને પૂર્ણ કરવાની છે. તેને માટે દાદાએ આપેલી પાંચ આજ્ઞાઓ પાળીને શુદ્ધાત્માના લક્ષથી આગળ અનુભવની શ્રેણીઓ ચડવાની છે. આત્મ અનુભવ થાય ત્યાર પછી મહી ચેતવનારો જાગ્રત થઈ જાય છે. તે ક્ષણે ક્ષણે પોતાની ભૂલ દેખાડે અને પ્રતિક્રમણ કરાવડાવે. હવે અનુભવ જ્ઞાન ક્યારે પ્રગટ થાય? પાછલા કડવા મીઠા સંજોગોના ફળ આવે તેમાં બીજા નિર્દોષ દેખાય અને ક્ષણે ક્ષણે પોતાની ભૂલો દેખાય. આત્માનુભવની કક્ષાના લક્ષણો શું? સંસારની કોઈ પણ બાબત આપણને અસર જ ના કરે ત્યારે પૂર્ણાહુતિ, એટલે કે દરેક સંજોગોમાં સમતા રહે, વિતરાગતા રહે, તેમ તેમ આત્માનુભવ પ્રગટ થાય. પછી વર્તનમાં આવે ત્યારે સંપૂર્ણ શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થાય. આત્માની અનુભવ દશા પ્રાપ્ત કરવા માટે પાંચ આજ્ઞાની સાથે સાથે વિધિ, વાંચન, સામાયિક અને સત્સંગનું પણ એટલું જ મહાત્મ્ય છે કે જેના આધારે મહાત્માઓની જાગૃતિ વધે. હવે આજ્ઞારૂપી પુરુષાર્થ આદરી આ ભવે શુદ્ધાત્મા અનુભવની શ્રેણીઓ મંડાય એ જ હૃદયપૂર્વક અભ્યર્થના. જય સચિદાનંદ.
દાદાવાણી જૂન 2020. જ્ઞાની કૃપાથી શુદ્ધાત્માના લક્ષ્યની પ્રાપ્તિ.
વર્લ્ડ પઝલનું એક નેવ સોલ્યુશન.
જીવનનું લક્ષ્ય શું છે? હું પોતે કોણ છું એ શોધવાનું જે લક્ષ્ય હોવું જોઈએ, બીજું કોઈ લક્ષ્ય જ ના હોવું જોઈએ. હું કોણ છુંની શોધખોળ કરતા હોય તો તે સાચો રસ્તો છે, અથવા તો જે લોકો એની શોધખોળમાં પડ્યા હોય અને બીજાને એ જ ખોળવાનું શીખવાડતા હોય તો એ વિચારો લાઈન પર કહેવાય. બાકી બીજું બધું તો જાણેલું જ છે ને, અને જાણીને પાછું છોડવાનું જ છે ને. કેટલાય અવતારથી જાણ જાણ કર્યું છે, પણ જે જાણવાનું છે તે નથી જાણ્યું. પોતે આત્મા છે એવી પ્રતીતિ પોતાને થાય અને હું ચંદુલાલ છું એ વાત ખોટી નીકળી એવો અનુભવ થાય, ત્યારે જાણવું કે અજ્ઞાન કયું.
દાદા, આત્માનુભવ થયો ક્યારે કહેવાય?
જ્ઞાનીઓએ આત્માનો અનુભવ કોને કહ્યો? ગઈકાલ સુધી જે દેખાતું હતું તે ઉડ્યું ને નવી જ જાતનું દેખાયું. અનંત અવતારથી ભટકતા હતા ને જે રિલેટિવ દેખાતું હતું તે ગયું અને નવી જાતનું રિયલ દેખાવાનું શરૂ થયું. એ આત્માનો અનુભવ. દ્રશ્યને અદૃશ્ય કર્યું ને અદૃશ્ય હતું તે દ્રશ્ય થયું. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ. There are two viewpoints to solve this puzzle. One relative viewpoint and one real viewpoint. By relative viewpoint, you are Chandulal. And by real viewpoint, તમે શુદ્ધાત્મા છો. જગત સ્વયં કોયડો છે. બે દ્રષ્ટિબિંદુથી આ કોયડો ઉકેલી શકે છે. એક relative viewpoint અને એક real viewpoint. રિલેટિવ દ્રષ્ટિબિંદુથી તમે ચંદુલાલ અને રિયલ દ્રષ્ટિબિંદુથી તમે શુદ્ધાત્મા છો. આ બે વ્યૂ પોઈન્ટથી જગતને જોશો તો બધા જ પઝલ સોલ્વ થઈ કોયડા ઉકલી જશે. આ જ દિવ્ય ચક્ષુ છે.
અહંકાર આંધળો ને વળી ચશ્મા.
રિલેટિવ વ્યૂ પોઈન્ટથી આઈ ચંદુભાઈ છે અને રિયલ વ્યૂ પોઈન્ટથી આઈ શુદ્ધાત્મા છે. તો એ આઈ એક જ છે? એ બેઉમાં આઈ છે?
હું શુદ્ધાત્મા તો છું જ. પછી એને ભ્રાંતિ ઉત્પન્ન થઈ કે આ ગાડી ચાલે છે કે હું ચાલું છું, એટલે એને એમ લાગ્યું કે હું ચાલું છું. એટલે પછી હુંનો થયો અહંકાર કે હું ચંદુભાઈ, હું મગનભાઈ. પછી પાછો અહંકારને આંધળો બનાવ્યો તે ચશ્મા પહેરાવડાવે છે. પાસ્ટ કર્મના હિસાબે, પૂર્વકર્મના હિસાબે, એટલે પાછું આંધળું બધું જુએ છે ને. મારી વાઇફે જ દગો દીધો છે, કહે આવું દેખાડે છે.
ચશ્માને લીધે એવું દેખાય છે?
હા, ખરેખર એવું હોતું નથી, પણ એને ચશ્માને લીધે એવું દેખાય છે.
પેલો આ કરે છે, આણે જ કર્યું, એ બધું ચશ્માને લીધે દેખાય છે?
ચશ્માને લીધે દેખાય છે. એવું પેલામાં ચશ્મા હોય છે તેથી બધાને ખરાબ છે ને સારું છે ને ફલાણું છે એવું દેખાય છે. આ હું ચંદુલાલ છું એ અહંકાર છે. કારણ કે જ્યાં હું નથી ત્યાં હુંનો આરોપ કર્યો એનું નામ અહંકાર.
હું ચંદુલાલ છું કહે એમાં અહંકાર ક્યાં? હું આમ છું, હું તેમ છું એમ કરે એ જુદી ચીજ છે, પણ સહજ ભાવે બોલે તેમાં ક્યાં અહંકાર?
સહજ ભાવે બોલે તો એ અહંકાર કંઈ જતો રહે છે. મારું નામ ચંદુલાલ છે એ સહજ ભાવે બોલે તો એ અહંકાર જ છે. કારણ કે તમે જે છો એ જાણતા નથી અને તમે નથી તે આરોપ કરો છો, એ બધો અહંકાર જ છે ને. તમે ચંદુલાલ છો એ ડ્રામેટિક વસ્તુ છે, નાટકીય વસ્તુ છે. એટલે હું ચંદુલાલ છું એ બોલવામાં વાંધો નથી, પણ હું ચંદુલાલ છું એ બિલીફ ના બેસવી જોઈએ.
હા, નહીં તો હું પદ આવી ગયું.
હુંની જગ્યાએ બેસે તો અહંકાર નથી. હું મૂળ જગ્યાએ નથી, આરોપિત જગ્યાએ છે, માટે અહંકાર. આરોપિત જગ્યાએથી હું ઉડી જાય અને મૂળ જગ્યાએ બેસી જાય તો અહંકાર ગયો. એટલે હું કાઢવાનું નથી, હું એને એક્ઝેક્ટ પ્લેસ, યથાર્થ સ્થાનમાં મૂકવાનું છે.
હું ને લક્ષ બેઠું શુદ્ધાત્માનું.
એ હું વિશે વધારે કહો ને.
હું તો એવરીવેર એડજસ્ટેબલ. કે હું તો જમાઈ થઉં તો તે જમાઈ એ થાય, સસરો થઉં તો એ થાય, અને હું શુદ્ધાત્મા છું એટલે શુદ્ધાત્મા એ થાય, અને હું પુદગલ છું તો પુદગલે થાય. હું તો એવરી વેર એડજસ્ટેબલ. એવી કેવી સરસ વસ્તુ છે. જો ને, હું હમણે ચંદુભાઈ હતો, બે કલાક પછી હું શુદ્ધાત્મા થઈ ગયો. એનું એ જ હું. હજુ નવડાવ્યું ધોવડાવ્યું કશું નહીં, એવું ને એવું જ. જો એ હું અપવિત્રય થતો નથી ને. કસાઈ થયેલો હું જ્ઞાન પછી શુદ્ધાત્મા થઈ જાય. પહેલા કસાઈ હોય તે એને પૂછે કે તું કોણ છો, તો એમ કહે હું કસાઈ છું. એ જ્ઞાન પછી શુદ્ધાત્મા થઈ જાય. કશું ધોવડાવું નવડાવવું નથી પડતું. અને આ લોકો તો નાય નાય કરે છે રોજ, તોય કોઈ દાડો સુધર્યા નહીં. એ હું ઉપર વિચાર કરવા જેવો છે. કેવું છે? એવરી વેર એડજસ્ટેબલ.
એટલે તમે જ્ઞાન આપો ત્યારે આરોપણ છોડાવડાવો છો?
તો જ છૂટે, નહીં તો છૂટે નહીં ને. પછી આપણે કહીએ, અરે તમે શુદ્ધાત્મા છો કે ચંદુભાઈ? ત્યારે કહે, ના હું શુદ્ધાત્મા છું. તે ઘડીએ વળગી રહે કે ના હું ચંદુભાઈ છું, તો આપણે જાણીએ કે આરોપણ છૂટ્યું નથી. પણ તે ઘડીએ બધાએ કહે છે કે હું શુદ્ધાત્મા છું, નહીં?
હા, એટલે દાદા, અનંત અવતારનું આરોપણ એક કલાકમાં છૂટીને પાછું હતું તે મૂળ જગ્યાએ આવી જાય છે, તો એ હું પણ કેટલો ફ્લેક્સિબલ છે ને.
હું તો એવરીવેર એડજસ્ટેબલ છે.
પણ એક વખત હું શુદ્ધાત્મા છું એમાં જો એડજસ્ટ થઈ ગયો, પછી નથી ખસતો એ, પછી એમાં સ્થિર થઈ જાય છે.
થઈ જ જાય ને પછી.
એ સાથી
મૂળ જગ્યાએ બેઠું એટલે થઈ જ જાય ને. લોકોને મૂળ જગ્યાએ બેસાડવું છે પણ બેસતું નથી ને. શી રીતે બેસે? એ તો બધા પાપો ભસ્મીભૂત થાય એટલે હલકા ફૂલ થઈ જવાય. પાપો ભસ્મીભૂત થાય ત્યારે હું મૂળ જગ્યાએ બેસે, એ તો એને પછી ઠંડક વળે ને. એટલે પછી કહે, ના અહીં જ રહીશું, હવે છૂટે નહીં.
દાદા, એ હું પણ છૂટું થઈ જાય છે જ્ઞાન આપો છો ત્યારે. પણ જે હું પણ છે એ જાગૃતિ જેટલી વધારે એ પ્રમાણે રહે કે જાગૃતિ ઓછી હોય એ પ્રમાણે રહે, એમાં જાગૃતિ કામ કરે ખરી?
જાગૃતિ જ છે ને. ભાવ નિદ્રાથી હું પણ અવળી જગ્યાએ વપરાય, અને જાગૃતિ થાય ત્યારે સવળી જગ્યાએ વપરાય. જાગૃતિથી અહંકારની શૂન્યતા માટે જ્ઞાની પુરુષ શુદ્ધાત્માનું લક્ષ્ય બેસાડે.
હું શુદ્ધાત્મા છું એ શું?
એટલે આ અહંકાર જ બોલે છે ને, જે અવળો ચાલ્યો હતો તે જ હવે હું શુદ્ધાત્મા છું એમ બોલે છે.
હું જાગૃત આત્મા બોલે છે, અહંકાર નથી બોલતો. અહંકાર તો જુદો રહે, અહંકાર ના બોલે. હું પોતાનું સ્વરૂપ જ. હવે મૂળ સ્વરૂપ જાતે બોલે નહીં, પણ આ ક્રિયા એના તરફની ફરેલી છે. શુદ્ધાત્મા આપણે બોલીએ છીએ તે શુદ્ધાત્મા એ પોતે શબ્દ નથી, આ ક્રિયા એ તરફ ફરી છે. હવે તમારી શ્રદ્ધા ફરી, બિલીફ ફરી, તેમ તેમ આવરણ તૂટતું જાય. આવરણ તોડનારી વસ્તુ છે આ. પણ હુંનું અસ્તિત્વ, હું શુદ્ધાત્મા છું એ જ ભાન છે. ભાનમાં ફેરફાર થયો. અહંકાર હોય તો કામમાં જ ના લાગે ને, એ વસ્તુ જ જુદી છે. અહંકારને લેવા દેવા નથી. અહંકાર ઓગળ્યા પછી તો પોતાનું સ્વરૂપ એ ભાન થાય. આ વચગાળાનું બધું કહેવાય છે.
પોતે શુદ્ધાત્માની શ્રદ્ધામાં આવ્યો ને હું શુદ્ધાત્મા છું એવું ભાન થયું, એટલે આખો અહમ જે વિશેષ ભાવ કરતો હતો એ જુડી ગયો ને.
હા, હું શુદ્ધાત્મા છું એવું ભાન થયું, એનું નામ જ વિશેષ ભાવ, ખલાસ થઈ ગયો.
તો હું શુદ્ધાત્મા છું એ શું?
પોતાના અસ્તિત્વનું ભાન છે જ, પણ હું કોણ છું એ ભાન થઈ ગયું, એ પોતાનું વસ્તુત્વ કહેવાય. હું શુદ્ધાત્મા છું એ વસ્તુને જાણી કે પોતે કોણ, અને પછી પૂર્ણત્વ થાય એટલે હું એ ઉડી જાય. પછી
હું શુદ્ધાત્મા બોલતા નિર્જરે અંતસ્કરણ.
હું શુદ્ધાત્મા છું અને દેહ નથી એ પણ બુદ્ધિ કહે છે ને.
એ બુદ્ધિ નથી કહેતી આમાં. બુદ્ધિ હું શુદ્ધાત્મા છું કહેવા જ ના દે. બુદ્ધિ હું શુદ્ધાત્મા છું કહેવા દે તો એનો પોતાનો નાશ થાય, પોતાનું અસ્તિત્વ ઉડી જાય. એટલે એ પોતે આ પક્ષમાં બેસે જ નહીં કોઈ દાડોય. મન, બુદ્ધિ, ચિત્તને અહંકારનું સંપૂર્ણ અસ્તિત્વ ઉડી જાય જો શુદ્ધાત્મા છું બોલે તો. એટલે કોઈ એક્સેપ્ટ ના કરે, કોઈ સ્વીકાર ના કરે, બધા સમજે ખરા, પણ જ્યારે ડિસ્ચાર્જનો ફોર્સ આવે ત્યારે એ એક્સેપ્ટ ના કરે. આ બુદ્ધિ તો હંમેશા સંસાર પક્ષમાં જ હોય છે, શુદ્ધાત્મા પક્ષમાં હોય નહીં ક્યારેય, પણ એ વિરોધ પક્ષમાં હોય.
પ્રતિષ્ઠિતાત્મા બોલે છે કે હું શુદ્ધાત્મા છું,
એ બોલે નહીં. આત્મામાંથી પ્રજ્ઞા છૂટી પડી તે એ બોલે છે કે હું શુદ્ધાત્મા છું, અને પ્રતિષ્ઠિત આત્માને એ જુએ છે કે આ ભમરડો શું કરી રહ્યો છે. શુદ્ધાત્મા થઈને જુએ છે.
પ્રજ્ઞા જુએ છે?
પ્રજ્ઞા જ બધું અત્યારે કામ કરી લેવાની. જ્યાં સુધી મોક્ષે ના જઈએ, જ્યાં સુધી આ સામાન છે ત્યાં સુધી પ્રજ્ઞા. આ સામાન બંધ થયો કે પ્રજ્ઞામય શુદ્ધાત્મામાં ભેગી જ થઈ જાય.
હું શુદ્ધાત્મા છું એવું બોલે છે તે પ્રજ્ઞા જુએ છે?
બોલે છે ટેપ રેકોર્ડ, પણ ભાવ પ્રજ્ઞાનો છે.
તો એ સહજ ક્રિયા થઈ પ્રજ્ઞાની?
પ્રજ્ઞાની બધી ક્રિયાઓ સહજ જ હોય, સ્વાભાવિક જ હોય.
સૂક્ષ્મતમ અહંકારને થયો શુદ્ધાત્મા અનુભવ.
આત્મા અનુભવ કોને થાય છે? શુદ્ધાત્માનો અનુભવ કરનાર કોણ?
પોતાને જ થાય છે. આ અજ્ઞાનથી જે ભ્રાંતિ ઊભી થઈ હતી તે જતી રહે છે, ને અસ્તિત્વપણું પાછું ઠેકાણે આવી જાય છે. હું ચંદુભાઈ છું એ ભાન જેને હતું તેને હું એ ભાન છોડાવું છું, ને હું શુદ્ધાત્મા છું નું તેને જ ભાન થાય છે. જે સૂક્ષ્મતમ અહંકાર છે કે જેનો ફોટો ના પડી શકે, જે આકાશ જેવો છે તેને અનુભવ થાય છે. હું ચંદુભાઈ છું એ સ્થૂળ અહંકાર છૂટ્યો, પછી સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને છેલ્લે સૂક્ષ્મતમ અહંકાર હોય છે. સૂક્ષ્મતમ અહંકારને અનુભવ થાય છે કે હું શુદ્ધાત્મા છું. જે આજ સુધી અવળો ચાલ્યો હતો તે પાછો ફર્યો. આ જ્ઞાન પછી તમારે હવે સ્થૂળ અહંકાર રહે કે જે નિર્જીવ છે, સજીવ ભાગ ખેંચાઈ ગયો. સ્થૂળ અહંકારનો ફોટો પડે પછી રહે છે સૂક્ષ્મ, સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ અહંકાર કે જેને અનુભવ થાય છે. આ કોના જેવી વાત છે? વાતચીત કરતા ડોઝિંગ થાય, ઘેન ચડે અને પાછો વાતચીત કરે, આમાં કોને ડોઝિંગ થયું ને કોણે જાણ્યું એના જેવું છે.
અનુભવ પામનાર ને અનુભવ જોનાર એ બે જુદા કે એક?
બેઉ એકના એક જ. દેખ્યો તે એક ને પામ્યો તે એક, બેઉ એકના એક. અહંકારને જો અનુભવ ના થાત તો એ કહેત કે મને અનુભવ ના થયો, ને અનુભવ થાય એટલે પ્રજ્ઞાને સત્તા સોંપી દે કે આ તમારી ગાદી. અનુભવ પામ્યો ને અનુભવ જોયો તે બેઉ એકના એક.
શુદ્ધાત્માની દ્રષ્ટિથી ઓગળે અહંકાર.
જ્ઞાન થાય છે એટલે અહંકાર જાય છે ને?
પહેલું જ્ઞાન નથી થતું, પહેલો અહંકાર જાય છે પછી જ્ઞાન થાય છે. અહંકાર જાય છે શેનાથી? વિરાટ સ્વરૂપના પ્રતાપથી અહંકાર જાય છે. આ આત્મજ્ઞાન મળ્યા પછી પોતે હવે સમ્યક દ્રષ્ટિવાળો થયો. પહેલા પોતે મિથ્યા દ્રષ્ટિવાળો હતો. જ્ઞાની આ રોંગ બિલીફો, મિથ્યા દ્રષ્ટિ ફ્રેક્ચર કરી નાખે, તોડી નાખે, ત્યારે રાઈટ બિલીફ બેસે. રાઈટ બિલીફ એટલે સમ્યક દર્શન. એટલે પછી હું ચંદુભાઈ ન હોય, હું શુદ્ધાત્મા છું એવી બિલીફ બેસી જાય. બંને અહંકારની જ દ્રષ્ટિ છે. પેલી રિલેટિવ દ્રષ્ટિ એ દ્રશ્યને જોતી હતી, ભૌતિક વસ્તુને, અને આ રિયલ દ્રષ્ટિ ચેતન વસ્તુને જુએ. ચેતન છે તે દ્રષ્ટા છે, અને પેલું બીજું બધું દ્રશ્ય છે. ચેતનના દ્રષ્ટા અને જ્ઞાતા બંને ગુણ છે.
દ્રષ્ટિ એ દ્રષ્ટાનું કાર્ય છે ને?
ના.
તો દ્રષ્ટિ શું છે?
દ્રષ્ટિ તો અહંકારને છે. આત્માને દ્રષ્ટિ ના હોય. આત્માને તો સહજ સ્વભાવે મહી દેખાયા કરે, મહી અંદર ઝળકે, પોતાની અંદર જ બધું ઝળકે.
તો પછી આ આત્માને જાણનાર કોણ છે? આત્મજ્ઞાન થાય છે તે કોને થાય છે?
એ અહંકારને દ્રષ્ટિ થાય છે. પેલી મિથ્યા દ્રષ્ટિ હતી તેના કરતાં આમાં વધારે સુખ પડ્યું, એટલે પછી એ અહંકાર ધીમે ધીમે આમાં ઓગળતો જાય છે. અહંકાર શુદ્ધ થયો કે એ શુદ્ધાત્મા જોડે ઓગળી જાય છે. બસ જેમ સાકરની પૂતળી હોય ને તેલમાં નાખીએ તો ઓગળે નહીં, પણ પાણીમાં નાખીએ તો ઓગળી જાય, એવી રીતે છે. એટલે શુદ્ધાત્માની દ્રષ્ટિ થઈ કે બધું ઓગળવા માંડે ત્યાં સુધી અહંકાર છે.
દ્રષ્ટિ મૂળ જગ્યાએ ફિટ થઈ.
જ્ઞાની પુરુષ એટલું જ કરે કે જે દ્રષ્ટિ જ્યાં ને ત્યાં બહાર પડી રહી હતી તે દ્રષ્ટિને દ્રષ્ટામાં નાખી આપે, એટલી દ્રષ્ટિ મૂળ જગ્યાએ ફિટ થઈ કહેવાય, ત્યારે જ મુક્તિ થાય. અને જે અમુક હદના જ દ્રશ્યોને જોઈ શકતો હતો તે બધા જ દ્રશ્યોને ફૂલ જોઈ જાણી શકે. જ્ઞાની પુરુષ દ્રષ્ટિને દ્રષ્ટામાં નાખી આપે એટલે પોતાને ખાતરી થાય કે હું શુદ્ધાત્મા છું. દ્રષ્ટિ પણ એમ બોલે કે હું શુદ્ધાત્મા છું. બંનેને હવે જુદાઈ ના રહી, એક્ય ભાવ થઈ ગયો. પહેલા દ્રષ્ટિ શુદ્ધાત્માને પોતાના સ્વરૂપને ખોળતી હતી પણ જડતું નહોતું. હવે એ દ્રષ્ટિ સ્વભાવ સન્મુખ થઈ એટલે નિરાકુળતા ઉત્પન્ન થાય, નહીં તો ત્યાં સુધી આકુળ વ્યાકુળ રહ્યા કરે. હા, અમે તમારી દ્રષ્ટિ જ ફેરવી આપી. હું ચંદુભાઈ છું અને હું આનો ધણી છું એ બધી દ્રષ્ટિ ઉડી ગઈ અને હું શુદ્ધાત્મા છું એ જ દર્શન આપ્યું. એ દ્રષ્ટિ બદલાઈ ગઈ. પેલી દ્રષ્ટિ બગડી હતી એટલે જ્ઞાન અવળું થયું હતું. આ દ્રષ્ટિ બદલાય એટલે પછી જ્ઞાન બદલાય, એટલે ચારિત્ર બદલાય. એ જ્ઞાન આપીએ તે બીજે દાડે આ મારું નહીં, ક્રોધ માન માયા લોભ આ તે તો ચંદુભાઈના, કાર્યકારી નહીં, એ નિર્જીવતાવાળા, અહંકાર બહંકાર બધું નિર્જીવ. એટલે એ કહે છે કે આ મારું નહીં, આ મારું નહીં, હું શુદ્ધાત્મા, હું શુદ્ધાત્મા એવું કહે છે ને. પહેલા કહેતો હતો હું જ ચંદુભાઈ, એ નથી હવે. ત્યારે કહે ચંદુભાઈ નહીં, એ ચંદુભાઈ ખરું પણ વ્યવહારથી કહેવાય, વ્યવહાર પૂરતું જ, ખરી રીતે હું ચંદુભાઈ નહીં. આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ છે.
શુદ્ધાત્માની પ્રતીતિ.
અહીં જ્ઞાન આપ્યા પછી બીજે દાડેથી આત્માની પ્રતીતિ બેસે છે આપણને.
પ્રતીતિ એટલે શું?
કોઈ કહે કે આ મારી સ્ત્રી છે ત્યારે આ કહે ના હજુ સમજણ નથી પડતી, ત્યારે એ કહે મારી ધણિયાણી છે. એના શબ્દો તો હોય જ, એને સ્ત્રી ના સમજણ પડી તો ધણિયાણી કહે તો સમજણ પડે ને. તો પ્રતીતિ એટલે દર્શન.
હું શુદ્ધાત્મા છું એવું શ્રદ્ધામાં રહ્યા કરે એ પ્રતીતિ કહેવાય ને.
શ્રદ્ધા એનું નામ કહેવાય કે ખસી જાય, વિશ્વાસ ઉઠી જાય, શ્રદ્ધા બેઠેલી ઉઠી જાય, પ્રતીતિ ના ઉઠે.
તો આ દર્શન કહેવાય?
હા, દર્શન કહેવાય, એ ઉઠે નહીં.
દર્શન એટલે શું?
દર્શન એટલે જે સમજની ગેડ બેસી ગયેલી હોય.
આ પ્રતીતિને દર્શન કહીએ તો લક્ષ્ય શેમાં સમાય?
લક્ષ્ય એટલે નિરંતર ધ્યાનમાં જ રહે કે હું શુદ્ધાત્મા છું, એટલે જાગૃતિ બધી ઉત્પન્ન થઈ છે હવે.
શુદ્ધાત્માનું લક્ષ્ય.
કોઈ કહે ભાઈ આત્મા લક્ષમાં કેમ આવતો નથી, ત્યારે કહે અલખ છે, એટલે જ્યારે પોતાના જ્ઞાને કરીને એ ભાન થાય ત્યારે લક્ષમાં આવે. આત્મા અદૃશ્ય કહેવાય, અલખ, લક્ષમાં જ ના બેસે કોઈ દાડોય કે હું શુદ્ધાત્મા છું, એવું લક્ષ જ બેસે નહીં.
એ લક્ષમાં લાવવા શું કરવું?
એ તો આ જ્ઞાનથી લક્ષમાં આવે, બાકી અલખ એ એનો સ્વભાવ છે. એ આત્મા એ પરમાત્મા છે ને એ અલખ નિરંજન છે. કોઈ પણ એવું સાધન નથી, કોઈ પણ ઉપાય એવો નથી કે એનાથી આત્માનું લક્ષ બેસે. ભગવાને શું કહ્યું છે? જે દુર્લક્ષ છે તેનું ક્યારેય લક્ષ ના બેસે, અને જે લક્ષમાં છે તેનું ક્યારેય દુર્લક્ષ ના થાય. માટે જ આત્માને અલખ નિરંજન કયો છે. પ્રતીતિ બેસી ગઈ, હવે ખાતરી થઈ ગઈ કે હું ચંદુભાઈ નહીં પણ હું શુદ્ધાત્મા જ છું. એ પ્રતીતિ બેસી ગઈ ને લક્ષ બેસી ગયું. લક્ષ નથી હોતું તે ઘડીએ પ્રતીતિ હોય છે જ નિરંતર, અને પ્રતીતિ છે માટે લક્ષ ફરી આવે છે, નહીં તો લક્ષ આવે જ નહીં. એક ફેરો ખોવાયું એટલે યાદ કરવું પડે, આ તો એની મેળે જ આવીને ઊભું રહે છે. રાતે કોઈ વખત જાગો છો ત્યારે હું શુદ્ધાત્મા છું એ યાદ આવી જાય છે ને? હા, એટલે એ પૂરેપૂરું થઈ ગયેલું જ છે. હવે તમારે સમજવાની જરૂર છે, આ સાયન્સ છે એટલે બિલકુલ શબ્દે શબ્દ સમજવાની જરૂર છે. જ્યાં પોતે નથી ત્યાં હું છું એમ બોલવું એ જ મોટામાં મોટો રાગ, એ જ જન્મદાતા છે. હું ચંદુલાલ એ જ રાગ છે. આ રાગ તૂટ્યો તો બધા રાગ તૂટ્યા. જેને હું શુદ્ધાત્મા છું એ લક્ષ છે, એના બધા રાગ તૂટી ગયા છે. અને જેને હું આચાર્ય છું, હું કલેક્ટર છું એ ભાન છે, એના બધા રાગ ઊભા છે. આ તો એવા તંતીલા થઈ ગયા છે કે એક વાત વાંકી કહી હોય તો આંખમાંથી ઝેર ટપકે. વિતરાગની વાત સમજ્યા નહીં. હું ચંદુલાલ છું એ ભાન હોય તો બધા રાગ ઊભા થાય છે, અને શુદ્ધાત્માનું ભાન થયું ને જ્યાં છું ત્યાં હું છું બોલે છે એ રાગ નથી પણ વિતરાગનું લક્ષ છે. શુદ્ધાત્મા વિતરાગ જ છે. એના લક્ષ્યથી બહારનું રિલેટિવ બધું ધોવાતું જાય છે. વિતરાગ કોણ? હું શુદ્ધાત્મા છું એ, અથવા દાદા યાદ આવે તો એ વિતરાગનું લક્ષ્ય છે. વિતરાગ કોણ? જ્ઞાનીમાં પ્રગટ થયા છે તે સંપૂર્ણ વિતરાગ છે, અને જ્ઞાનીએ આપ્યું છે તે લક્ષ્ય એ સંપૂર્ણ વિતરાગનું લક્ષ્ય છે. આ ગજબનું પદ તમને આપ્યું છે.
નિર્વિકલ્પી બેસાડે શુદ્ધાત્માનું લક્ષ.
બાકી ક્યારેય લક્ષ ના બેસે એનું નામ અલખ નિરંજન.
ક્યારેય લક્ષ ના બેસે?
ક્યારેય નહીં. તું માથા ફોડીને મરી જાઉં તોય લક્ષ નહીં બેસે. શાસ્ત્રો વાંચ કે શાસ્ત્રો ઘોળીને પી જા તોય તારું લક્ષ નહીં બેસે, કારણ કે પોતે વિકલ્પી છે, એને નિર્વિકલ્પીનું લક્ષ કેમ બેસે? ગમે એ મહેનત કરે તેનાથી વિકલ્પ જાય નહીં અને નિર્વિકલ્પ થાય નહીં. પોતે વિકલ્પી છે, નિર્વિકલ્પીનું લક્ષ જ બેસે નહીં. એટલે જ્યારે કોઈ જ્ઞાની પુરુષ નિર્વિકલ્પી થયેલા હોય તો જ એમની પાસે એ લક્ષ બેસે. જાતિ સ્વભાવથી લક્ષ બેસે છે. જાતિ સ્વભાવ એટલે વિકલ્પીને નિર્વિકલ્પીનું લક્ષ બેસી શકે નહીં, અને જો નિર્વિકલ્પીના લક્ષમાં લક્ષ બેઠું ને એમને તો આત્માનો અનુભવ કહેવાય છે. તમે શુદ્ધાત્મા છો એ લક્ષ બેઠું એટલે તમે ચંદુભાઈ એ તમારો વિકલ્પ ઉડી ગયો. હવે ચંદુભાઈ તમારું નામ ખરું પણ તમે તો રંજનવાળા છો. હવે ચંદુભાઈ મટ્યા, હવે રંજન આત્મરમણતા છે. પહેલા તો નાશવંત ચીજોમાં જ રમણતા રાત દાડો હતી, હવે અવિનાશી રમણતા થઈ. જેને અવિનાશી રમણતા છે એને મોક્ષ અથેળીમાં છે.
વસ્તુનો રસ ચૂકાવે શુદ્ધાત્મા દ્રષ્ટિ.
શુદ્ધાત્મા લક્ષ કેમ ચૂકી જવાય?
બીજી વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય, રસ હોય તો શુદ્ધાત્માનું લક્ષ્ય ચૂકી જવાય. આપણને જે વસ્તુમાં રસ હોય તો તે વસ્તુ બાજા વગર તો રહે જ નહીં ને. કઢી ઢળી ગઈ હોય તોય બૂમાબૂમ કરી મૂકે, કારણ કે એને એમાં ઇન્ટરેસ્ટ છે. છેવટે આ રસો જ કાઢી નાખવાના છે, વસ્તુ કાઢવાની નથી. વસ્તુ કાઢવાથી જાય નહીં. જગત આખું વસ્તુ કાઢવાની માથાકૂટ કરે છે. અલ્યા, વસ્તુ ના જાય એ તો લમણે લખેલી છે. વસ્તુ પ્રત્યેનો રસ કાઢવાનો છે.
શુદ્ધાત્માનું લક્ષ્ય કાયમ કેવી રીતે રહે? એની લિંક તૂટી જાય છે.
મહી લક્ષ્યની લિંક તૂટી જાય ત્યારે આપણે બોલવું પડે, હું અનંત જ્ઞાનવાળો છું કે અનંત દર્શનવાળો છું. એવું બધું બોલે એટલે ફિટ થઈ જાય લિંક. લિંક તૂટી જાય. લિંક બધી પૌદ્ગલિક છે.
આવું બને ખરું?
હા, બને. એ તો આવું બધું તો ઘણી વખત બને, અને તે જ્ઞેય સ્વરૂપે છે. અને જ્ઞેયને જોવાની લિંક તૂટી જાય. જ્ઞાતા તો હોય જ, પણ પેલી લિંક તૂટી ગઈ હોય તો આપણે બોલીએ તો ફરી લિંક ચાલુ થાય. લિંક તૂટી ગયેલી ખબર પડે છે એનો તું જ્ઞાતા છું, અને સળંગ રહેલી છે તેનોય જ્ઞાતા છું. આપણે જ્ઞાતા સ્વરૂપે જ છીએ. તૂટતું હોય તો તૂટે, બસ એને જાણવું જોઈએ આપણે. અલખ નિરંજનનું લક્ષ્ય બેસી ગયું તે આત્માનો પહેલો અનુભવ. ઊંઘી ગયો ને જાગે ત્યારે લક્ષ્ય હાજર હોય એ જ આત્માનો પહેલો અનુભવ. અને કઢાપો અજંપો ના થાય એટલે ભગવાન થયો. શુદ્ધાત્મા અલખ નિરંજન છે. એ લક્ષ્યમાં ક્યારેય ના આવે. એની વાઇફને બા કહે તો એ લક્ષ્યમાં ના આવે. ક્યારેય લક્ષ્યમાં ના આવે એવું જોખમવાળું છે. ને જો લક્ષ્યમાં આવે તો બીજા બધાથી છૂટી જાય, કારણ કે બધી તૃપ્તિ શુદ્ધાત્મામાં છે. એટલે બધેથી લક્ષ્ય ઉઠીને અલખમાં થઈ જાય. સર્વ પ્રકારની તૃપ્તિ શુદ્ધાત્મામાં છે એવું અમે જોયેલું છે, અનુભવેલું છે. પણ આપણે જોવાનું કે ક્યાં તૃપ્તિ નથી, ક્યાં લક્ષ્ય ચોંટેલું છે હજુ. એ જોયું કે ત્યાંથી લક્ષ્ય છૂટીને અલક્ષ્ય થઈ જાય અને સંપૂર્ણ લક્ષાકાર થઈ જાય તો અનુભવ થઈ ગયો. જે લક્ષ્ય બેઠું છે એ તો અનુભવ છે જ, પણ સંપૂર્ણ લક્ષાકાર થાય એ જ અનુભવ.
લક્ષ્ય અને અનુભવમાં ફેર?
ના, એમ ફેર નહીં. લક્ષ્ય એ નાના પ્રકારનો અનુભવ છે. અનુભવ એ પ્રત્યક્ષ પાઠ છે. પેલો સ્પષ્ટ અનુભવ ના થાય. અનુભવ ખરો પણ અસ્પષ્ટ હોય. અનુભવના બે પ્રકાર, અસ્પષ્ટ અને સ્પષ્ટ. જેને લક્ષ્ય બેઠું હોય તેને આત્મ અનુભવી પુરુષ કહેવાય, પણ તે બીજાને કામના નહીં. અહીં ક્રમિક માર્ગના આત્મ અનુભવી હોય તે કેટલાય માણસને ઉપદેશ આપી શકે, અને આપણે અહીં આ માર્ગમાં આત્મ અનુભવી તે બીજાને ઉપદેશ આપી શકે નહીં. પોતે પોતાનું કલ્યાણ કરે, પોતાની વાત પોતે સમજી જાય બધું, પણ બીજાને સમજાવતા આવડે નહીં, કારણ કે એને પરિચય નથી એ વસ્તુનો. રસ્તે જતા પ્રાપ્ત થયેલું છે, પણ તે પોતાનું તો કલ્યાણ કરી નાખે. એ લક્ષ્ય બેઠા પછી કલ્પવૃક્ષી આત્મશક્તિઓ વધતી જાય, ખીલતી જાય, અને અકર્તા પદ, કારણ કે હવે પોતે કરતા નથી. એટલે પહેલા કરતા પદ હતું તે હવે અકર્તા પદ થયું. તેનાથી કેવળ જ્ઞાન, દર્શન એ બે પ્રફુલ્લિત થતું જાય.
કરતા ભાવ છૂટતા બેસે શુદ્ધાત્માનું લક્ષ્ય.
કરતા ભાવ છૂટે તો જ શુદ્ધાત્માનું લક્ષ્ય બેસે. તમને મહાત્માને શુદ્ધાત્મા પદ કેમ આપવામાં આવ્યું છે? તમે શુદ્ધાત્મા, અને ચંદુભાઈ જે કંઈ પણ કરે છે તેના તમે રિસ્પોન્સિબલ નથી, જવાબદાર નથી એવી ખાતરી થાય. સારું કરો તેનોય ડાઘ નથી પડતો, ને ખોટું કરો તેનોય ડાઘ નથી પડતો. કરતા પદ જ મારું નોય, એ શુદ્ધાત્માનું લક્ષ્ય બેઠું કહેવાય. અમે જ્ઞાન આપીએ છીએ ત્યારે તો બોલીએ છીએ કે તું શુદ્ધાત્મા છું, એક્ઝેક્ટ. ત્યારે કહે હા એક્ઝેક્ટ, તો પણ આ શું રહ્યું? એ તારું વ્યવસ્થિત. ચોખ્ખું કહી દીધું ને, વ્યવસ્થિતનો અર્થ શું? ચંદુભાઈ શું કરે છે એ તારે જોયા જ કરવાનું, એ વ્યવસ્થિતનો અર્થ. પછી ચંદુભાઈએ કોકનું નુકસાન કર્યું 2 લાખનું, તે જોયા કરવાનું. આપણે એમાં નહીં પડવાનું કે આવું કેમ કર્યું, આપણે પ્રતિક્રમણ કરવાનું નહીં. આ તો પછી આ બધાને ના સમજણ પડે એટલે પછી પ્રતિક્રમણ ગોઠવેલું કે ચંદુભાઈ પાસે પ્રતિક્રમણ કરાવશે. વ્યવસ્થિત એટલે જે છે એ જ એક્ઝેક્ટ તું જોયા કર, એ જ છૂટા.
ચંદુભાઈને એમ રહેવું જોઈએ કે કોઈને પણ કિંચિત માત્ર દુઃખ ન થાય, એ ભાવ રહેવો જોઈએ.
એ ભાવે કશું ના રહે તો જરૂર નથી. આ તો મોક્ષ એટલે કશો ભાવ જ નહીં. કશામાં? પૂતગલમાં હાથ જ નહીં ગાલવાનો, એનું નામ વ્યવસ્થિત. વ્યવસ્થિતનો અર્થ એક્ઝેક્ટ કે આ જે બને છે એમાં તારું કરતાપણું નથી, તારી કોઈ લેવા દેવા નથી, ગમે તેવું હોય તોય. પછી ચંદુભાઈ ભયંકર કૃત્ય કરતો હોય તો મને શું થઈ જશે હવે, એવું ના હોવું જોઈએ. એ જોયા જ કરવાનું, એવું વ્યવસ્થિત આપેલું છે. જે ચંદુભાઈને થયું હોય એ જ જોયા કરવાનું. પછી એ જોયા કરે એ દ્રશ્ય અને પોતે દ્રષ્ટા. કાયમ આ વ્યવહાર ચાલ્યા કરે. હવે આજ્ઞામાં રહેવાનું, બીજું કશું નહીં. અમે શું કહીએ છીએ, તું શુદ્ધ જ છે એ રાઈટ બિલીફ, અને હવે આજ્ઞામાં રહે એ બીજું. બસ એનું ફળ એની મેળે આવશે.
નીચ સ્વભાવનું અનુભવ લક્ષ્ય પ્રતીત.
આપણો મહાત્મા કોઈ કરતા ભાવે હોય જ નહીં ને, ગમે એ રીતે અણજાણે પણ કરતા ભાવે ના હોય, અણજાણે.
જે આ 5 આજ્ઞા પાળવાને તૈયાર છે, થોડી ઘણી પાળે છે, તેની કોઈ જાતની હરકત છે નહીં, એ કરતા ભાવમાં હોય જ નહીં.
દાદા, તો પછી આપણા મહાત્માઓને કઈ શ્રેણીમાં ગણવા, અનુભવ, લક્ષ અને પ્રતીતિ, એ ત્રણેયમાં ગણવા કે?
આ 3થી નીચે ઉતરે નહીં એ આપણું અક્રમ વિજ્ઞાન. મહાત્માઓને પોતે શુદ્ધાત્મા થયા એટલે મોક્ષ નક્કી થઈ ગયો, એમાં 2 મત નહીં ને. પણ સ્વાદ કેટલો મળે પ્રતીતિનો! તમે રાત્રે જાગો તો તરત હું શુદ્ધાત્મા છું એની મેળે તમને યાદ આવી જાય. એ લક્ષ્ય બેઠું કહેવાય. એટલે હું શુદ્ધાત્મા છું 100%, 100% પ્રતીતિ બેસી ગઈ અને લક્ષ્ય બેસી ગયું. લક્ષ્ય એટલે જાગૃતિ. જે જાગૃતિ છે ને એ હવે વધતી વધતી સંપૂર્ણતાને પામશે. અને 3જું અનુભવ થાય. તે અનુભવના આધારે તમે રોજ સત્સંગમાં આવો છો. તમે કંઈ ચાખ્યું ને ગળ્યું લાગ્યું. શ્રીમદ રાજચંદ્રે આને શું કહ્યું? પરમાર્થ સંકિત કહ્યું, એટલે ક્ષાયક સંકિત કહ્યું. કૃપાળુ દેવ આત્મસિદ્ધિમાં બોલ્યા કે વર્તે નિજ સ્વભાવનું અનુભવ લક્ષ્ય અને પ્રતીત. તે તમને પોતાના આત્મસ્વભાવની પ્રતીતિ રહે છે અને લક્ષ્યમાં હું શુદ્ધાત્મા છું તે રહે છે, અને અનુભવ ચેતવે છે તે રહે છે. આ 3ય શબ્દનું વર્તે છે. વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સંકેત. વૃત્તિ પહેલાં જે બહાર રખડવા માગતી હતી બધી, જે અનાદિકાળથી વૃત્તિઓ બહાર વહેતી હતી, આમ કરું કે તેમ કરું, તમારી ઉંમરના થયેલા હોય ને તેની વૃત્તિઓ ક્યાં જાય? ઠેઠ ફોર્ટ મુંબઈમાં જઈને આ કરીએ કે તે કરીએ, કંઈ રૂપિયા હાથમાં આવ્યા છે તે કશું કરીએ, ફલાણો ધંધો કરું, ફલાણું કરું. હવે એ બધું બંધ થઈને પોતાના સ્વભાવમાં પાછી ફરવા માંડી વૃત્તિઓ. તે હવે વૃત્તિઓ બહાર ના જાય, પાછી વળે બધી. ઉલટી જે બહાર ગયેલી હોય ને તે પાછી વળે. તમારે પાછી વળે છે કે નથી વળતી? પાછી ના વળે તો તમને કઈડ ઊભી થઈ જાય, અને ચિંતા ઊભી થઈ તો જાણવું કે પાછી નથી વળતી. આ તો ચિત્ત વૃત્તિઓ પાછી ફરે. ભટકવા બહાર જતી હતી એ હવે ભટકવાની નહીં, એ ચિત્તવૃત્તિઓ બધી પાછી ફરવા માંડી. જેમ સાંજ પડે ને ગાયો ભેંસો બધી પાછી આવે એવી રીતે આ ચિત્તવૃત્તિઓ પાછી આવવા માંડી. પેલું સવારમાં જાય અને સાંજે પાછી આવે એવી રીતે અજ્ઞાનતાથી ચિત્તવૃત્તિ ભટકે અને જ્ઞાનથી પછી ભટકતી બંધ થઈ જાય. સંસારની વિસ્મૃતિ એના જેવો કોઈ મોક્ષ નથી. નવરી પડી કે વૃત્તિઓ બહાર જાય ફરવા, બેનને ત્યાં જાય, ભાઈને ત્યાં જાય, આમ જાય તેમ જાય, ચૂથારા જ કર્યા કરે, અને હવે નવરી પડે તો ના જાય, અને ગઈ હોય તો પાછી આવતી રહે.
એટલે પછી વૃત્તિ જે આત્મામાં હોય એ બહાર નીકળે જ નહીં?
ના, બહાર નીકળે ને અંદર હોય, બહાર નીકળે ને અંદર હોય એવું થયા કરે.
પણ અંદર વહી જાય પાછી?
બહાર નીકળે નહીં એ તીર્થંકરને, પણ આપણે ત્યાં સુધી જઈ શકીએ કે જ્યાં અંદર બહાર બંને જ રહે.
આ દાદાનું જ્ઞાન આપેલું છે એને આધારે છે તો વૃત્તિઓ બહાર ગમે એટલી જાય તો પાછી ખેંચાઈ આવે છે ને?
એ તો આવે ને પાછી બહાર જાય, તે પાછી આવી જાય, પણ આ એનું અહીં આટલામાં રહે, આ આપણી બાઉન્ડ્રીમાં ને બાઉન્ડ્રીમાં જ રહે. બહાર વેપારમાં જો ગયેલી હોય તો પાછી આવતી રહે. આ જાગૃતિ રહે ને, બીજું કશું નહીં. જાગૃતિ ને આ આટલું દાદાનું મોઢું યાદ આવે તે ઘડીએ પાછા આત્મામાં પેસી ગયા કહેવાય. યાદ આવ્યું કે મહી પેઠું પાછું એના ઘરમાં. એ વૃત્તિઓ બહાર શું કરવા જાય છે? તે બહાર ભટકતી હતી, તે સુખના હારું ભટકતી હતી, તે જ્યાં ત્યાં ભટક ભટક કરી સુખ ખોળે છે. વૃત્તિઓ બધી સુખને ખોળ્યા કરે. તે ક્યાંય કંઈ સુખ મળ્યું નહીં, પણ અહીં તો ચોખ્ખું રોકડું મળે છે, પછી શાહરૂ બહાર ભટકે.
પ્રતિતિ દર્શન, લક્ષ જાગૃતિ, અનુભવ જ્ઞાન.
દરેક વસ્તુનો નિયમ એવો કે પહેલું આપણને પ્રતિતિ બેસી જાય કે આ કરેક્ટ છે, આ સાચું છે. વર્તનમાં ના હોય, પ્રતિતિ બેઠા પછી ઘણે કાળે વર્તનમાં આવે. આ ભણે છે તે ભણવામાં આપણને પહેલી પ્રતિતિ બેસે, પછી ધીમે ધીમે અનુભવ થતા જાય, અને પછી વર્તનમાં આવતું જાય. મોક્ષ એટલે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર. અનુભવ, લક્ષ ને પ્રતિતિ, તે પ્રતિતિ દર્શનમાં જાય. લક્ષ છે તે જાગૃતિમાં જાય. લક્ષ એટલે જાગૃતિ, અને જે પ્રતિતિ થયેલી તે અનુભવમાં આવવું તેનું નામ જ્ઞાન થયું કહેવાય. હું શુદ્ધાત્મા છું એ દર્શન, એનો અનુભવ થાય એ જ્ઞાન.
આપણે આત્માનું જ્ઞાન કહીએ અને પછી આત્માનો અનુભવ કહીએ, તે આત્માનો અનુભવ અને આત્માના જ્ઞાનમાં ફરક શું?
આત્માનું જ્ઞાન સંપૂર્ણ કહેવાય અને અનુભવ અંશે અંશે કહેવાય. અંશ જ્ઞાનને અનુભવ કહ્યું અને સર્વાંશ જ્ઞાનને જ્ઞાન કહ્યું. અંશે અંશે વધતો વધતો અનુભવ સંપૂર્ણ થાય.
આત્માનો અનુભવ, તપ, ચારિત્ર.
હવે જે અનુભવ છે એને ચારિત્ર કહેવાય?
ના, ચારિત્ર નહીં. અનુભવ એનું નામ કહેવાય કે જે પ્રતીતિ નક્કી થાય છે કે આ બરોબર છે. એ જેમ જેમ અનુભવ નક્કી થાય એમ કરતા કરતા જ્ઞાન તૈયાર થઈ જાય.
તો ચારિત્રમાં ક્યારે આવ્યું કહેવાય?
એ તો જ્ઞાન અને દર્શનનું ફળ આવે ત્યારે ચારિત્ર કહેવાય. જેટલા પ્રમાણનો અનુભવ એટલા પ્રમાણમાં વિતરાગતા, એટલું જ ચારિત્ર કહેવાય. તપ વગર ચારિત્ર ના હોય. જેટલું તપ કરો એટલું ચારિત્ર ઉત્પન્ન થાય. તપને જોવું જાણવું એ જ ચારિત્ર.
તો અત્યારે દર્શનમાં આવ્યા પછી એને ગેડ બેઠી અને એને જ્ઞાનમાં નક્કી થયું કે હું શુદ્ધાત્મા છું, તો
એ અનુભવ થયો કહેવાય. જેટલો અનુભવ થાય છે એટલું એને અંશ જ્ઞાન થાય, એવું પછી સર્વાંશ જ્ઞાન થાય. અને દર્શન તો સર્વાંશ જ આપેલું છે, કેવળ દર્શન આપ્યું છે, પણ જેટલું જ્ઞાન થાય ત્યારે ચારિત્ર વર્તે. તે જેમ જેમ જ્ઞાન થતું જાય તેમ ચારિત્ર વધતું જાય પાછું.
એટલે અનુભવ વખતે અંશજ્ઞાન પરિણામ પામ્યું કહેવાય?
અનુભવમાં આવ્યું તેટલું જ જ્ઞાનમાં આવ્યું કહેવાય, અનુભવમાં ના આવ્યું એને જ્ઞાન ના કહેવાય.
તો અનુભવમાં આવે એટલે તેટલા અંશે ચારિત્રમાં આવે જ ને?
પછી ચારિત્રમાં આવે. અહીં જ્ઞાન આપીએ છીએ, દર્શન તો ત્યારથી જ છે. હવે જેમ જેમ અનુભવ થતો જાય એ જ્ઞાન, પછી રોજમય સત્સંગમાં બેસો ને એટલે જ્ઞાની દશા, તેના પર્યાય બધા પૂરા થઈ જાય. અનુભવ ને દર્શન બે ગુણાકાર થાય એટલે ચારિત્ર વર્તે. દર્શન થયા પછી જેમ જેમ જ્ઞાન પરિણામ પામે તેમ ચારિત્ર ઉત્પન્ન થાય, એટલે જ્ઞાન અને દર્શનનું ફળ આવે તેમ હવે ચારિત્રમાં આવતું જશે. એ જેટલું તપ કરો એટલું ચારિત્ર ઉત્પન્ન થાય. જ્યારે જ્યારે ચારિત્ર હોય ત્યારે તપ પૂરું થઈ ગયું. તપ આવે ને તપ ના થાય તો ચારિત્રને બહારે મૂકી દે, ઉડાડી દે. તપ થવું એ ભાગ ચારિત્રમાં ગયો. જેટલામાં તપ થયું એનું નામ ચારિત્ર. તપ પૂરું થયા પછી જ ચારિત્ર હોય. ક્રમિક માર્ગમાં જ્ઞાન પ્રમાણે જ્ઞાનના અનુભવથી પ્રતીતિ પ્રાપ્ત થાય. આપણને આ અક્રમ માર્ગમાં પ્રતીતિ પ્રમાણે અનુભવ થાય એટલું જ્ઞાન પ્રગટ થાય. જે પ્રતીતિ થયેલી તે અનુભવમાં આવવું એનું નામ જ્ઞાન થયું કહેવાય.
આમ શુદ્ધાત્માનો છોડવો ઊંચો થાય.
જ્ઞાન લીધા પછી પણ હું શુદ્ધાત્મા છું એવો અનુભવ થવો એ થોડું અઘરું પડે છે.
ના, એ થવું જોઈએ, રાખવું પડે નહીં, એની મેળે જ રહે. એને માટે શું કરવું પડે? એ પછી મારી પાસે આવવું જવું પડે. પાણી જે છાંટવાનું એ છંટાતું નથી એટલે આ બધું અઘરું થઈ જાય છે. આપણે ધંધા ઉપર ધ્યાન ન રાખીએ તો શું થાય? ધંધાનું
ડાઉન થઈ જાય.
હા, એવું આ પણ છે. જ્ઞાન લઈ આવ્યા એટલે આને પાણી છાંટવું પડે તો છોડવો ઊંચો થાય. છોડવો હોય ને નાનો, તેને પાણી છાંટવું પડે. તે કોઈ દાડો મહિને બે મહિને જરા પાણી છાંટીએ આપણે.
ઘેર છાંટીએ છીએ.
ના, પણ એ ઘેર છે તે એવું ના ચાલે, એ ચાલતું હશે. રૂબરૂ જ્ઞાની અહીં આવ્યા હોય ને આપણે તેની વેલ્યુ જ ના હોય, તેની કિંમત જ ના હોય. સ્કૂલમાં ગયેલા કે નહીં ગયેલા? કેટલા વર્ષ ગયેલા?
10 વર્ષ.
ત્યારે શું શીખ્યા એમાં? ભાષા. આ અંગ્રેજી ભાષા હારું 10 વર્ષ કાઢ્યા તો અહીંયા મારી પાસે તો 6 મહિના કહું છું. 6 મહિના મારી પાછળ ફરે ને તો કામ થઈ જાય. પેલી ચોપડી બોપડી વાંચો છો? ચરણવિધિ?
હા, બધી વાંચું છું દાદા.
વાંચજો, એટલું જ કરવાની જરૂર છે. બીજું, આ શુદ્ધાત્મા જોવાના બધા લોકોમાં બહુ સારું રહે. આ તો બેસ્ટ વે છે, સરસ રસ્તો છે.
હવે રોજ ચરણવિધિ નમસ્કાર વિધિ છે એ વાંચું છું.
હા, પણ આજ્ઞા પાળો ને તો બહુ સુંદર રહેશે. આજ્ઞા એની વાડ છે, નહીં તો કોવાઈ જાય બધું. આ તો
સંકેત થકી ક્ષાયક ભણી.
હું શુદ્ધાત્મા છું લક્ષ બેસે એને મોટામાં મોટી વસ્તુ ભગવાને કહી છે. ત્યાં ક્રમિક માર્ગમાં તો શબ્દની પ્રતીતિ હોય, તેની બહુ કિંમત છે. શુદ્ધાત્માના જે ગુણ છે એ ગુણ ઉપર પ્રતીતિ બેસે કે આ હું છું, એની બહુ મોટી કિંમત ગણી છે. એને સંકેત કહ્યું છે તે પાછી શબ્દની પ્રતીતિ. અને તમારે તો વસ્તુની પ્રતીતિ થઈ. સ્વાભાવિક પ્રતીતિ છે એટલે ક્ષાયક પ્રતીતિ કહેવાય. આ જ્ઞાન બહુ કામ કરનારું છે. જેમ જેમ જાગૃતિ વધતી જાય તેમ તેમ ઉપશમ થયેલા વ્યતિરેક ગુણો કષાયો ક્ષય થતા જાય. એ જાગૃતિનો ફાયદો ઉઠાવવાનો છે. આ બહારના કર્મો ઉપશમ થયેલા હોય એને સામાયિકો કરીને ક્ષય થાય. પણ તોય ટેસ્ટેડ ના થાય ત્યાં સુધી વળે નહીં. સંસારમાં ટેસ્ટિંગ એક્ઝામિનેશન આવવી જોઈએ, પરીક્ષણ પરીક્ષા આવવી જોઈએ. બાકી જાગૃતિ તો એનું નામ કહેવાય કે આ દેખાય, તે દેખાય, બધું દેખાય. આ દાદા જ આખો દાડો યાદ રહ્યા કરે, અને હું શુદ્ધાત્મા છું એ બધું દાદાને લીધે જ છે, એ કૃપાફળ કહેવાય. જ્યારે આ જાગૃતિ એ જુદી વસ્તુ કહેવાય. બાકી આમાં ઉતાવળ કરવા જેવી વસ્તુ નથી. જે જ્ઞાન તમે પામ્યા ને તે લાખ અવતારે કોઈ ના પામે. આ તો ઉતાવળિયું 2 કલાકમાં મળે છે તે રઘવાયો થઈ જાય. આ રઘવાયા થવાની લાઈન જ ન હોય, આ તો સ્થિરતાની લાઈન છે.
સામાન્ય ભાવે જોતા વિતરાગ.
બધાને શુદ્ધાત્મા ભાવે જોતા જોતા ચાલીએ તો એ છે તે સામાન્ય ભાવ કહેવાય. એટલે બધા આત્માના દર્શન થાય, એમાં વિતરાગ રહેવાય. અહીંથી ગાડીમાં જઈએ ને તો 2 પ્રકારના દર્શન. 1 સામાન્ય ભાવે દર્શન, એ દર્શન કહેવાય, અને વિશેષ ભાવે દર્શન એ જ્ઞાન કહેવાય. વિશેષ ભાવે દર્શન એટલે શું? આ લીમડો, આ આંબો, એ વિશેષ ભાવ કહેવાય. અને સામાન્ય ભાવે જોવું એ દર્શન કહેવાય. સામાન્ય ભાવમાં બધા જીવો આવી જાય. બધા જીવોને શુદ્ધાત્મા ભાવે દર્શન કરીએ અને વિશેષ ભાવમાં બધા જીવો રહી જાય ને લીમડો ને આંબો એટલા જ આવે. એટલે વિશેષ ભાવ કરતા સામાન્ય ભાવ સારો. વિશેષ ભાવમાં નહીં પડવું, પણ છૂટકો ના હોય ત્યાં આગળ. સામા છે તે નગીનદાર શેઠ આવતા હોય તો પાછું વિશેષ ભાવમાં પડવું પડે ને, છૂટકો જ નહીં ને? નહીં. અને કોઈ પૂછે કે આંબો અહીં આગળ છે કે નહીં, ત્યારે આપણે દેખાડવો પડે ને પછી. પણ ના છૂટકે, આપણે જાણી જોઈને ના પડવું. આ આંબો ને લીમડો, અલ્યા મુવા, અનંત અવતાર આનું આજ કર્યું છે ને, બીજું શું કર્યું છે તે? કોનો છોકરો લીમડો ને કોનો છોકરો આંબો? આ બધી શું કરવા ભાંજગઢ હવે તે? આપણે આપણી કેરીઓ ખાવી છે, ખાને છાનો માનો. આપણે વકીલ ખોળવા નીકળ્યા હોય તો એના વાળ જોઈએ કે એની વકીલાતને જોઈએ? આ અહીં આગળ કાળા દાબડા પહેરીને લાવ્યો હોય એ દાબડાને આપણે શું કામ છે? આપણે એની વકીલાત છે કે નહીં? તેવી રીતે આપણે આમાં આત્મા જોઈએ. જ્ઞાની પુરુષ આમ જતા હોય તો એ એવું ના જુએ કે આ બહેનો છે, કે આ ભાઈઓ છે, કે આ જાડો છે, આ પાતળો છે, કે આ લૂલો છે, કે આ લંગડો છે, એવું તેવું ના જુએ. ત્યારે કહે શું જુએ? એ સામાન્ય ભાવે આત્મા જ જુએ, વિશેષ ભાવ ના કરે. વિશેષ ભાવવાળો શું કરે? જો ને, લંગડો છે એટલે બીજું જોવાનું અટકી ગયું. એક જ જોયું અને લાભ એકનો જ મળ્યો, અને 100 જણનો ગયો. વિશેષ ભાવ કર્યો. એટલે અમે સામાન્ય ભાવે બધું જોઈએ. અત્યારે વિશેષ જ્ઞાન એ બુદ્ધિમાં જાય છે, અને બુદ્ધિ જોડે અહંકાર હંમેશા આવે જ. સામાન્ય જ્ઞાન એટલે બધામાં શુદ્ધાત્મા જોજો કરવા. વિશેષ પરિણામને ના જોઈએ કે આ ડાયા છે, ને આ અક્કલ વગરના છે, અને આ મૂરખ છે, અને આ ગધેડા છે, એવી ભાંજગઢમાં અમે ક્યાં પડીએ?
એટલે જ આપ પેલો અભ્યાસ કરવાનો કહો છો ને કલાક, કે દરેકને શુદ્ધાત્મા રૂપે જોવાનો અભ્યાસ કરવો જોઈએ.
હા, જેટલો જેટલો અભ્યાસ કરે ને એટલે પછી વિશેષ પરિણામ ઉડી જાય. વિશેષ પરિણામથી અભિપ્રાય ઊભા થાય. આ આંતળો છે અને આ લૂલો છે એ તો પૂતગલની બાજી છે.
ખપે જ્ઞાન સમજણ ભૂલ વગરની.
આત્મા જાણવા તો ખાલી વાતને સમજવાની છે, કરવાનું કંઈ જ નથી. એક જણે ભગવાનને પૂછ્યું, મારો મોક્ષ ક્યારે થશે? ત્યારે ભગવાને કહ્યું, તમારી સમજણ ભૂલ વગરની થશે ત્યારે તમારો મોક્ષ થશે. બોલો, હવે ભગવાને આમાં ખોટું શું કહ્યું?
બરાબર કહ્યું દાદા.
પછી પાછું એણે ભગવાનને પૂછ્યું, જપ તપ કરવાના તેનું શું? ત્યારે ભગવાને કહ્યું, એ તો તારે જે દાડે અજીર્ણ થયું હોય તે દાડે ઉપવાસ કરજે. જપ તપની અમારે શરત નથી. તારું જ્ઞાન અને સમજણ કોઈ પણ રસ્તે ભૂલ વગર ના કર, એટલું જ અમારે જોઈએ. અત્યારે તમારી કેટલી બધી ભૂલો છે. હું ચંદુલાલ છું, આ બાઈનો ધણી છું, આ બાબાનો બાપો છું, કેટલી બધી ભૂલો. ભૂલોની પરંપરા જ છે. મૂળમાં જ ભૂલ છે ત્યાં શું થાય? એક રકમ વિનાશી છે ને એક રકમ અવિનાશી છે. હવે આ બેને ગુણવા જાય ત્યાર હોરી તો પેલી વિનાશી રકમ ઉડી જાય. એટલે ગુણાકાર કોઈ દિવસ થાય નહીં ને જવાબ આવે નહીં, શક્કરવાર વળે નહીં ને શનિવાર થાય નહીં. એવરી ડે ફ્રાઈડે ને ફ્રાઈડે જ હોય. લોક આડગલીમાં પેસી ગયું છે. ભૂલથી તો સંસારે સારો ના થાય તો મોક્ષ તો શી રીતે થાય? ખરી રીતે તો તું પોતે મોક્ષ સ્વરૂપ જ છો, તું જ પરમાત્મા છે. માત્ર ભૂલ વગરનું જ્ઞાન ને ભૂલ વગરની સમજણનું ભાન થવું જોઈએ. તમે શુદ્ધાત્મા તો છો જ, પણ તેનું ભાન થવું જોઈએ.
ચેતો નહીં તો રખડીશું કળિયુગમાં. હજી
શુદ્ધાત્મા થયા પછી એને દબાણ કેમ વર્ગી પડતા હશે?
આ જે શુદ્ધાત્મા પ્રાપ્ત થયો છે તે તમારા બધા કર્મોનો નિકાલ કર્યા પછી પ્રાપ્ત થાય તો કશું અહીં પેસે નહીં. આ તો કર્મ તમારા ખપાવ્યા સિવાયના ઊભા રહ્યા છે અને આ પ્રાપ્ત થઈ ગયું છે. હું શું કહું છું કે આવું પ્રાપ્ત થયા પછી આ કર્મોનો નિકાલ કરી નાખો ઝટપટ. આ બધું દેવું વાળી દો, નહીં તો શુદ્ધાત્મા પ્રાપ્ત થયા સિવાય દેવું વળે એવું નહોતું કોઈ રસ્તે. એટલે આ તો નાદારી ઉપરથી સાદારમાં થવાનું છે. આ દેવું પાર વગરનું છે. ને હવે જે રખડ્યા ને તે 81,000 વર્ષ સુધી રખડવાના છે. માટે અત્યારે ઊંચકી લઈએ છીએ તે જેને યોગ પ્રાપ્ત થઈ જાય તે કામ કાઢી લો, નહીં તો સ્લીપ કાળ છે, લપસણો કાળ છે. પાર વગરના તમારા દેવા હતા તેની મહી તમને જાગૃત કરી દીધા. તમને જાગૃતિ વર્તે છે કે નહીં?
વર્તે છે દાદા.
એ જાગૃતિ સંપૂર્ણ ટોચ ઉપર બેસીને જોઈએ. મહી કશું હાલ્યું હોય તે ખબર પડી જાય કે મહી અંદર શું હાલ્યું, અને તે આપણા હિતનું કે આપણા વિરોધી છે તે તરત સમજી જવું જોઈએ. આખું જગત ઉગાડી આંખે ઊંઘે છે, કારણ કે એ શેમાં જાગે છે? પૈસામાં, વિષયમાં જાગે છે. જગત આખું તાળો મેળવીને થાક્યું છે, કશું વળતું નથી. માટે તમને હું શું કહું છું કે બધું વ્યવસ્થિત છે, એટલે કે તમારો હિસાબ છે, એને કોઈ ફેરફાર કરનારો નથી. માટે તાળો મેળવશો નહીં. તમે તમારું કામ કર્યા કરો, વ્યવસ્થિત તમને બધી જ યારી આપ્યા કરશે. હવે માયા દૂર રહેવી જોઈએ, માયા ઘૂસવી ના જોઈએ. આ તો નાની નાની ચીજ તમને અજગરની પેઠે ગળે છે. જ્યારે મોટી બાબત આવે ત્યારે જ તમે શુદ્ધાત્મામાં પેસો છો. એટલે બધી જ બાબતમાં જાગૃતિ રહેવી જોઈએ. આમાં ભૂલ થાય તે ચાલે નહીં.
દાદાની સ્વ પર દ્રષ્ટિ.
જે આત્મા અને પુદ્ગલનું ડિમાર્કેશન છે ને, આપણે જેવી રીતે છૂટો લાગે એવી રીતે અમને આત્મા છૂટો કઈ રીતે લાગે?
છૂટો જ છે ને.
છે, પણ આપ જે રીતે જોઈ શકો છો આત્મા જુદો અને પુદ્ગલ જુદું, એવું અમે જોઈ શકીએ ખરા?
એ સ્ટેશન આવે ત્યારે જોવાય ને.
એટલે એ કઈ રીતનું હોય દાદા?
કશી રીત ના હોય. આ આત્મા ને પુદ્ગલ આ બે અડીને જ છે, પણ સંગ નથી બેને.
પણ આ જે તમે બેઠા છો અત્યારે અને દાદા ભગવાન દાદાને જુએ છે, એ કઈ રીતે આમ જુએ છે?
સ્વ પર દ્રષ્ટિથી, સ્વની દ્રષ્ટિ ને પરની દ્રષ્ટિથી. મેં જે તમને આત્મા આપ્યો એ સ્વની દ્રષ્ટિ જુદી, જાગૃતિની દ્રષ્ટિ જુદી અને આ પરની દ્રષ્ટિ જુદી, બુદ્ધિની દ્રષ્ટિ જુદી, આ જે રૂમ ને આ બધું દેખાય છે એ દ્રષ્ટિ જુદી, પરની દ્રષ્ટિ કહેવાય, અને પેલી સ્વની દ્રષ્ટિ, સ્વદ્રષ્ટિ જુદી હોય. સ્વ અને પર બેઉ જુદું દેખાય. આ પર ને આ સ્વ તમે હવ સમજો છો ને, પણ તમારે ઊંડા ઉતરવાની જરૂર નથી. પણ આપણને તો સમજાય ને કે ભાઈ આ બધું જુદું. તમને ખબર ના પડે કે આ પર છે?
હા, એ તો ખબર પડે.
એ જ દ્રષ્ટિ, આનો હોય ને આ હું, આનો હોય ને આ હું, એટલે આ જ મજબૂત કરી દો. આ રોડ બધા કાચા હોય ને પછી આગળ રોડ કરીએ ને તો પછી પેલું કાચું પડી જાય. આ રોડ જે મજબૂત છે ને જ્યાં સુધી દેખાયો ત્યાં સુધી એને મજબૂત થઈ જવા દો બરાબર. એ તો નિયમથી જ આ બધું કામ કરે છે. તમારે એ બધી ભાંજગઢમાં ઉતરવાનું નહીં, નહીં તો અહીં સંસારમાં હતો એવો દખલવાળો થઈ જાય. ત્યાં જ્ઞાનમાં દખલની જરૂર જ નહીં. આપણે આજ્ઞામાં રહો. આજ્ઞાની બહાર નીકળીએ એ ભયંકર ગુનો કહેવાય. આ તો પહેલાની જે ટેવો પડી ગયેલી ને તે બધી હેબિટ, તે બધી ટેવ હેરાન કરે. બાકી પાંચ આજ્ઞા જ પાડવાની, બીજી દખલમાં ઉતરવાનું જ નહીં. તમને ખબર પડે ને કે આ પર છે, આ સ્વ નોય?
હા દાદા, એ તો ખબર પડી જાય.
જગતના લોકો કોઈ સમજી ના શકે.
અક્રમમાં મળી આજ્ઞા એ સાચવજો.
હું શુદ્ધાત્મા છું એ જ્ઞાન છે?
ના, એ જ્ઞાન તો વિજ્ઞાન કહેવાય. જ્ઞાન તો આ શબ્દમાં લખેલું છે, જે કરવું પડે એને જ્ઞાન કહેવાય, અને કરવું ના પડે એની મેળે સહજ થયા કરે એ વિજ્ઞાન.
સહજ ભાવે આત્માની દશા માટે ધ્યાનમાં બેસવું કે ના બેસવું?
સહજ ભાવ જ એને કહેવામાં આવે છે કે ઊંઘમાંથી જાગો ત્યારે કશા પ્રયત્ન સિવાય તમને હું શુદ્ધાત્મા છુંનો ખ્યાલ આવે. તમને એવો ખ્યાલ આવે છે એની મેળે?
આવે.
એનું નામ સહજ કહેવાય અને બીજું બધું અસહજ કહેવાય. આ સહજ કહેવાય. હું શુદ્ધાત્મા છું એની મેળે જ આવે, અને બીજે ગુરુ મહારાજ મંત્ર સ્મરણ આપે છે તે યાદ આવે ને ના એ આવે, એને માટે પ્રયત્ન કરવો પડે. ને આ તો તમને સહજ થઈ ગયેલું છે. સહજાત્મ સ્વરૂપ તમારું થઈ ગયું છે. તમારો આત્મા સહજ થઈ ગયો છે. હવે દેહને સહજ કરવાનો છે. તે પાંચ આજ્ઞા પાડવાથી થઈ શકે સહજ. એ સહજ થઈ ગયા એનું નામ મોક્ષ.
દાદા, આપ કહો છો કે આજ્ઞા બહુ સીધી છે, સરળ છે, એ વાત બરોબર છે, પણ પહેલી ને બીજી આજ્ઞાની અંદર નિરંતર રહેવું એ કંઈ સહેલું છે?
રહેવાને માટે વાંધો નથી, પણ એવું છે ને, ઉપવાસ કરીને જોજો રહેવાય છે કે નથી રહેવાતું.
એ ના સમજ પડી દાદા.
આખો દાડો ઉપવાસ કરીને જોજો રહેવાય છે કે નહીં, કારણ કે આ તો ખોરાક આવ્યો કે ડોઝિંગ થવા માંડ્યું. અમે તમને એટલું જ કહીએ કે આ વિજ્ઞાન કોઈ અવતારમાં મળ્યું નથી. મળ્યું છે તો સાચવજો. અક્રમ છે આ, અને કલાકમાં આત્મજ્ઞાન પામે એવું છે. ક્યારેય પણ અશાંતિ નથી થાય એવું. નિરંતર સમાધિમાં રહેવું હોય તો રહી શકે. ખાતા પીતા, બેસતા ઉઠતા, સ્ત્રી સાથે રહેતા રહી શકે એમ છે. જો ના રહેવાય તો મને પૂછો, તો કઈ જગ્યાએ નડે છે તે હું કહી આપીશ કે આ પોઈન્ટ દબાવજો. હું શુદ્ધાત્મા છું એવું બોલવાની જરૂર નથી. રિલેટિવને રિયલ જોયા કરજો.
જ્ઞાન દ્રષ્ટિથી પોતે ભગવાન.
જ્ઞાન એ તો દ્રષ્ટિ છે. આ ચામડાની આંખની દ્રષ્ટિ છે અને બીજી જ્ઞાન દ્રષ્ટિ છે. એનાથી જોતા આવડ્યું તો કામ નીકળી જાય ને. આ ચામડાની આંખથી તો એવું દેખાય કે આ મારા સસરા થાય, આ મારા મામા થાય, આ ફૂવા થાય, એ બધી વાત ખરી હશે? આ કરેક્ટ છે વાત બધી? કાયમનો સસરો હોય છે કોઈ? જ્યાં સુધી ડાયવોર્સ ના લીધો હોય ત્યાં સુધી સસરો, ડાયવોર્સ લે તેને બીજે દાડે એ સંબંધ ખલાસ થઈ જાય ને, એટલે આ બધા ટેમ્પરરી એડજસ્ટમેન્ટ્સ છે. બાકી દ્રષ્ટિ તો જ્ઞાની પુરુષ બદલી આપે,
બહિર્મુખ દ્રષ્ટિથી અંતર્મુખ દ્રષ્ટિ કરી આપે.
ના, એવી અંતર્મુખ દ્રષ્ટિ નહીં. અત્યારે તમારી દ્રષ્ટિ તો બધી અંદરની છે જ, પણ તમને દ્રષ્ટિ બદલી આપીએ તે બહાર પણ પછી બધા જીવોમાં આત્મા દેખાય. અંદર છે એવું બહારે આત્મા નથી, પણ એ દ્રષ્ટિ તમને બદલી આપીએ. બાકી અમને તો એક મિનિટે આ સંસાર યાદ નથી આવતો.
અમને એક મિનિટે સંસાર ભૂલાતો નથી.
એટલે આખી ડિઝાઇન ફેર છે, આખી દ્રષ્ટિ જ ફેર છે, બીજું કશું જ નથી. તમે આ જોઈ રહ્યા છો, હું બીજી બાજુ આમ જોઈ રહ્યો છું, આખી દ્રષ્ટિ જ ફેર છે. આમાં બીજો કશો પ્રયત્ન કરવાનો નથી. જો કોઈ દ્રષ્ટિ બદલી આપે ને તો તમને પણ બધું એવું જ દેખાય. પછી એ દ્રષ્ટિ એક ફેરો બદલાય, પછી એ દ્રષ્ટિ ખીલે ને તેમ તેમ પોતે ભગવાન થતો જાય.
શુદ્ધાત્મા અને મહાત્મામાં ફેર શો દાદા?
શુદ્ધાત્મા તો ભગવાન છે, મહાત્મા તો આ કોઈ પણ બીજા કરતા જરા ટોપ હોય, ચડિયાતો હોય તો એને મહાત્મા કહેવાય છે. આ તો વ્યવહારથી આપણે મહાત્મા કહીએ છીએ, પણ છે તો શુદ્ધાત્મા. શુદ્ધાત્મા તો ભગવાન છે, પણ એ ભગવાન હજુ તમને પ્રતીતિ સ્વરૂપે થયેલા છે. એ પ્રતીતિ જ્યારે પૂરી થશે ત્યારે અનુભવ દશા સંપૂર્ણ થશે. અત્યારે પ્રતીતિ, લક્ષ, અનુભવ એ ચઢ ઉતર થયા કરે, પણ જ્યારે સંપૂર્ણ અનુભવ વર્તે, અભેદતા લાગે બધા જોડે, ત્યારે છે તે શુદ્ધાત્મા થઈ શકે. શુદ્ધાત્મા એ જ પરમાત્મા છે.
શુદ્ધાત્મા પતે બન્યા વિધ દ્વેષ.
આ જીવ શાનાથી બંધાયો છે? અજ્ઞાનથી. તો છૂટે શાનાથી? જેનાથી બંધાયો છે તેના પ્રતિપક્ષીથી, એટલે કે જ્ઞાનથી. હું ચંદુલાલ છું એ જ આરોપિત જગ્યાએ રાગ છે, અને બીજી જગ્યાએ દ્વેષ છે, એટલે કે સ્વરૂપમાં દ્વેષ છે. એક બાજુ રાગ હોય તો તેની સામી બાજુએ સામે ખૂણે દ્વેષ હોય જ. અમે સ્વરૂપનું ભાન કરાવીએ, શુદ્ધાત્માનું લક્ષ બેસાડીએ, એટલે તે જ ક્ષણે તે વિતદ્વેષમાં આવ્યો, અને જેમ જેમ આગળ વધ્યો તેમ તેમ વિતરાગ થતો જાય. વિતરાગ એટલે મૂળ જગ્યાનું, સ્વરૂપનું જ્ઞાન દર્શન. તે અમે તમને આખું કેવળ જ્ઞાન અને કેવળ દર્શન આપીએ છીએ. તે તમને સંપૂર્ણ કેવળ દર્શન ઉત્પન્ન થાય છે, અને કેવળ જ્ઞાન 360 ડિગ્રીનું સંપૂર્ણ નથી પચતું કાળને લીધે. અરે, અમને જ 4 ડિગ્રીનું અજીર્ણ થયું ને. અમે આપીએ છીએ 360 ડિગ્રીનું કેવળ જ્ઞાન, પણ તે તમને પચશે નહીં. તે તમે અંશ કેવળ જ્ઞાની કહેવાઓ. ભ્રાંતિથી ભ્રાંતિને કાપવી એમ ક્રમિક માર્ગમાં કહ્યું છે. દાખલા તરીકે કપડું મેલું હોય તો તેનો મેલ કાઢવા સાબુ જોઈએ. હવે તે સાબુ એનો મેલ મૂકતો જાય. તે સાબુનો મેલ કાઢવા વળી ટીનોપોલ જોઈએ. તે ટીનોપોલ સાબુનો મેલ કાઢે ને પાછો તે પોતાનો મેલ મૂકતો જાય. આમ ઠેઠ સુધી જે જે સાધનો વાપરે તેનો મેલ મૂકતા જાય. નિર્મળ ક્યારેય ના થાય. એ તો નિર્મળ એવા જ્ઞાની પુરુષનો ભેટો થાય ત્યારે જ નિર્મળ થાય. જ્ઞાની પુરુષ જે પોતે સંપૂર્ણ નિર્મળ થયા હોય, શુદ્ધ થયા હોય, તે જ તમારા એક એક પરમાણુને છૂટા પાડી તમારા પાપોને ભસ્મીભૂત કરીને કેવળ શુદ્ધાત્મા તમારા હાથમાં આપે, ત્યારે ઉકેલ આવે, ત્યારે જ મોક્ષ થાય. નહીં તો અનંત અવતાર લુગડું ધોધો કરવાનું, અને જેનો સાબુ ધોવા લીધો તેનો મેલ ચોંટતો જાય.
જ્ઞાની થકી શુદ્ધાત્મા થાય ગ્રહણ.
મનુષ્ય દેહ સિવાય બીજો કોઈ એવો દેહ નથી કે જે મોક્ષનો અધિકારી હોય. મનુષ્ય દેહ મળે અને મોક્ષ પ્રાપ્તિના સંયોગો મળે, સાધનો મળે તો કામ થઈ જાય. શુદ્ધ સંયોગ ભેગો થાય ત્યારે જ મોક્ષ પ્રાપ્ત થાય. જ્ઞાની પુરુષનો સત્સંગ એટલો જ શુદ્ધ સંયોગ છે. કારણ કે જ્ઞાની પુરુષ માટે શું લખાયું છે? શુદ્ધાત્મા મૂળ ઉપાદાની, અહમ મમતના અપાદાની, મૂળ નિમિત્ત શુદ્ધ સંયોગી, છોડાવ્યો ભવ સંસારે, વંદુ કૃપાળુ જ્ઞાનીને. જ્ઞાની પુરુષનો જ એક એવો સંયોગ છે, મૂળ નિમિત્ત છે, કે જે શુદ્ધાત્માનું ઉપાદાન કરાવે અને અહંકારને મમતાનું, હું અને મારુંનું અપાદાન કરાવે. બીજા શબ્દોમાં, શુદ્ધાત્માને ગ્રહણ કરાવડાવે અને અહંકારને મમતાનો ત્યાગ કરાવડાવે. માટે તેમને મૂળ નિમિત્ત અને એકમાત્ર મોક્ષ પ્રાપ્તિના શુદ્ધ સંયોગી કયા છે. જ્યારે આત્મા અને સંયોગોને તો જ્ઞાતાજ્ઞેયનો સંબંધ છે, આત્માને તો બધાનો સંયોગ સંબંધ માત્ર જ છે. શુદ્ધાત્મા પોતે અસંયોગી છે અને તે સિવાયનું બીજું બધું જ સંયોગ સંબંધ છે. સંયોગો વિયોગો એ તો જ્ઞેય છે અને તું પોતે જ્ઞાતા છે. પણ જ્ઞાતા જ્ઞેયાકાર થઈ જાય છે તેથી તો અનંત ભવ રખડ્યો છે. પાંચ કરણથી જે દેખાય છે, અનુભવાય છે, તે સ્થૂળ સંયોગો અને અંતકરણના સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો, એ બધાય સંયોગો સાથે આત્માને સંયોગ સંબંધ માત્ર છે, સગાઈ સંબંધ નથી. જ્ઞાતા જ્ઞેયનો સંયોગ સંબંધ માત્ર છે. જો જ્ઞાતા જ્ઞેયના સંયોગ સંબંધ માત્રમાં જ રહે તો એ અબંધ જ છે.
વસ્તુત્વનો સિદ્ધાંત.
જ્ઞાની પુરુષ તો ભાન કરાવશે કે જગતને તું અડ્યો છે, નહીં તો વસ્તુ કોઈ તને અડે એવી નથી. ત્યારે એ કહે, મારે કંઈ જરૂર નથી. ત્યારે કહીએ, ના, તારે કંઈ જરૂર જ નથી, તને જગતમાં અવલંબનની જરૂર જ નથી. ત્યાર પછી એ ભાનમાં આવે ને ત્યારે એ કહેશે, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું. પછી મેં ચિંતા ઉકળાટ કશું જ ના રહે. ચિંતા ઉકળાટ એ તો બધું પરવસ્તુમાં થાય છે અને પોતે માથે લઈ લે છે કે મને આમ થાય છે. અરે, આ તારું નથી અને પેલા બીજાને ઘેર ત્યાં થાય છે, તને ક્યાં કશું થાય છે? થાય છે પાડોશીને ઘેર, ત્યાં આપણે શું? અને આત્માને કંઈ થાય જ નહીં ને. પણ આ તો અનાદિની ભ્રાંતિ એને આ વાત બધી વિસારે પાડી દે છે.
શુદ્ધાત્મા ના દેખાય એ પ્રમાદ.
હું શુદ્ધાત્મા છું બોલાય ક્યારે? આ જ્ઞાન સહિત મહી પરિવર્તન થયા કરતું હોય એ સમજાય આપણને. અને જ્ઞાની પુરુષનું આપેલું લક્ષ્ય પોતાને બેઠું હોય અને લક્ષ્ય બેઠા પછી ભૂલાય નહીં. તમે રાતે જાગો તો એની મેળે આવીને ઊભું રહે એટલે એ ભૂલાય નહીં, નિરંતર જાય નહીં. એક વખત વસ્તુ હાજર થઈ ગઈ પછી ગેરહાજર ના થાય તેવું આ અલખ નિરંજનનું છે. શુદ્ધાત્માનું લક્ષ્ય બેસી ગયું ને તમને? બસ, આપણું સ્વરૂપનું લક્ષ્ય એ જ નિજ સ્વરૂપનું લક્ષ્ય, એ અલખ ભગવાન છે, અલખ નિરંજન. એ લક્ષ્ય અલખ નિરંજનનું લક્ષ્ય કહેવાય છે. હવે અમારા પાંચ વાક્યોમાં જ, પાંચ આજ્ઞામાં જ રહેવાનું, બીજું કશું અઘરું છે નહીં. હવે ચૂકશો નહીં, ફરી ફરી આવો તાલ નથી બેસે એવો. સાક્ષાત્કાર થઈ ગયો, બધું જ થઈ ગયું છે. હવે ભગવાન તમારી પાસેથી જાય નહીં, ચિંતા બિનતા કશું થાય નહીં ને. હવે મય ઠંડક વર્તે છે ને? હા, હજુ તો ઓર વધશે ઠંડક, અને હજુ તો 2 કલાક વાંચશે ને તો 8 કલાક જેટલું ફળ મળે એટલું બધું દર્શન ઊંચું જશે. અહીં સત્સંગમાં બેસીને જે કંઈ ફેરફાર પડતો લાગતો હોય તે વિગતવાર સમજી લેવો જોઈએ, એ જ પુરુષાર્થ છે. જ્ઞાન પોઈન્ટ ટુ પોઈન્ટ ધીમે ધીમે સમજી લેવું જોઈએ. સત્સંગ કરતા સૌથી સહેલો રસ્તો એ કે દાદાને રાજી રાખવા. તે અમારો સંગ ના મળે તો અમારા વાક્યોનો સંગ તે બધો સત્સંગ જ છે. સત્સંગ એટલે શુદ્ધાત્માના રિલેટિવનો સંગ, બીજા કોઈનો સંગ કરવા જેવો નથી. પછી તે સાધુ હોય, સંન્યાસી હોય કે ગમે તે હોય, આપણે તો મહી માલ જોઈ લેવાનો, પછી બીજું કશું જ આંખોને અડવા દેવા જેવું નથી. શુદ્ધાત્મા ગાય ભેંસમાં છે એની ખાતરી થયા પછી દેખાવા જ જોઈએ ને, પછી ના દેખાય એ પ્રમાદ કહેવાય. આ તો સરળ માર્ગ કોક ફેરો મળી જાય, બહુ પુણ્યનો પ્રતાપ હોય તો મળે, ત્યારે ત્યાં આગળ પ્રમાદ સેવેલો કામનો નહીં.
પ્રમાદ કરવાનો નહીં.
હા, એ તો ચોંટી જ પડવું, ફરી આવો તાલ ખાતો નથી. શુદ્ધાત્મા કોઈ દાડો લક્ષમાં બેસે નહીં, એ અલખ નિરંજન છે. કોઈને લક્ષ બેઠેલું જ નહીં, અને લક્ષ બેસે તો કામ થયા વગર રહે નહીં.
શુદ્ધાત્મા ભાને થયો સર્વ ભાવથી અસંગ.
શ્રીમદજી કહે છે, સર્વ ભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે.
હવે તમે સર્વ ભાવથી અસંગ થયા છો, કોઈ પણ ભાવ તમને રહ્યો નહીં. ભાવ હોય ત્યાં અભાવ હોય, એકલો ભાવ હોય નહીં. ભાવ એટલે રાગ, અને અભાવ એટલે દ્વેષ. તમને કશાના ભાવ અભાવ છે? તમે જો ચંદુભાઈ હોય તો ભાવ આવે, પણ તમે શુદ્ધાત્મા થયા તે ભાવ જ ક્યાં રહ્યો? સ્વભાવ રહ્યો. આ ભાવ તો વિભાવ છે, વિશેષ ભાવ. સર્વ ભાવથી અસંગપણું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે. પણ દુષ્કરમાં દુષ્કર સાધન તમે કરીને બેઠા હવે, તમને નથી લાગતું? મન બુદ્ધિ કબૂલ કરે છે, પછી વાંધો શો તમને? આપણા દેશની પાર્લામેન્ટ મંજૂર કરે પછી હવે એથી વધારે શું? હવે તમને તો અસંગ જ બનાવ્યા છે, ત્યારે તમે પાછા અડી આવો છો એને જઈને. આમ શું કરવા અડવાની જરૂર? છતાંય તમને કર્મ નહીં બંધાય એવું આ વિજ્ઞાન છે. પાછું અડી આવો તો તમને મૂંઝામણ થાય એટલું જ, એટલો ટાઈમ તમારું સુખ જતું રહે એટલું જ, બીજું કંઈ તમને વાંધો નહીં આવે.
દાદા, એ પેલું અડિયાવીએ છે ને, એનાથી સુખ જતું રહે છે.
હા, એ તો પણ કટેવ પડેલી જાય નહીં ને. હવે આપણે પ્રતિક્રમણ કરવું. ચંદુભાઈ, પ્રતિક્રમણ કરો કહીએ. આ તો બહુ સુંદર સરળ માર્ગ છે, તે મોક્ષ હાથમાં આવી ગયેલો છે. તમે તો ભગવાન મહાવીર જેવા થયા છો. જો તમને રહેતા આવડે તો તમે મહાવીર છો. તમને તો નિર્લેપ અસંગ મહાવીર જેવા બનાવ્યા છે, પણ રહેતા આવડવું જોઈએ. આવી વસ્તુ જો પ્રાપ્ત કર્યા પછી વાપરતા ના આવડે તો આપણું ઓવરવાઇઝ પણ છે, આપણું દોડડા પણ છે.
અનુભવ પૂર્ણ થશે અવ્યાબાધના અનુભવે.
આ જ્ઞાન મળ્યા પછી માણસ શ્રેણી માંડી શકે, નહીં તો શ્રેણી જ માંડી શકે નહીં ને. આ આખા સંસાર સમુદ્રમાં હું શુદ્ધાત્મા છું કહ્યું એટલું એનો એક પગ નીચે પડ્યો. સમુદ્રમાં એક પગ નીચે ગોઠવાયો તે આપણે શુદ્ધાત્મા, આ જ્ઞાનના લક્ષ્યવાળા. આ બહાર શુદ્ધાત્મા બોલે તો પગ નીચે ગોઠવાયો નથી. આ તો આખા સંસાર સમુદ્રમાં પગ જ કોઈ જગ્યાએ ગોઠવાય નહીં, એટલી ઊંડાઈ જ નહોતી આવતી. જ્યાં પગ નીચે ગોઠવવા જાય તો પાણી પાણી ને પાણી. હવે આ પગ ગોઠવાયો, શ્રેણી મંડાઈ, પગ ગોઠવાય એટલે થાક્યા હોય તોય મનમાં હાશ રહે, એક પગે ઊભા રહે, પછી ધીમે ધીમે બીજો પગ ગોઠવીએ, પણ એક ગોઠવાવો જોઈએ. તે આ પગ ગોઠવાયો એટલે પુરુષાર્થ ચાલુ થયો, નહીં તો પુરુષાર્થ પોતાના હાથમાં જ નહીં ને. થાકી ગયા એટલે ડૂબી ગયે જ છૂટકો, પણ તે આ દરિયો ડૂબાડી દેશે, પાછો આ સંસારરૂપી દરિયો ડૂબાડતોય નથી. મુઆ પાર વગરનો થાક લાગે તોય ડૂબાડે નહીં. આપણે કહીએ ડૂબી જવાનો, ત્યારે કહે ના, ડૂબી મરવાનો નહીં, થાકમાં ને થાકમાં ફર્યા કરો. ત્યાં એક પગ મૂક્યો કે શ્રેણી માંડે પછી. શ્રેણી એટલે અનુભવના સ્ટેપિંગ બધા, પગથિયા બધા. પહેલો અનુભવ, બીજો અનુભવ, ત્રીજો અનુભવ, એમ કરતાં કરતાં જ્યારે આત્માના અવ્યાબાધ સ્વરૂપનો અનુભવ, અમને જેવો અવ્યાબાધ સ્વરૂપનો અનુભવ હોય તેવો થાય, ત્યારે એ અનુભવ ઊંચામાં ઊંચો થઈ ગયો કહેવાય. આ કાળમાં જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધીનો અનુભવ થયો કહેવાય અવ્યાબાધ સ્વરૂપનો. સૂક્ષ્મ ભાવની અનુભવ શ્રેણી ક્યારે પૂર્ણ થાય? કે જ્યારે હું અવ્યાબાધ સ્વરૂપ છું એમ થઈ જાય ત્યારે. હું શુદ્ધાત્મા છું એ લક્ષમાં બેઠું ત્યારથી અનુભવ શ્રેણીઓ શરૂ થઈ જાય. ચેવડું પગ નીચે વટાઈ ગયું તો એને શંકા પડે, નિશંકતા ના રહી શકે. માટે ત્યાં સુધી ચંદુલાલ પાસે તમારે પ્રતિક્રમણ કરાવવું પડે કે ચંદુલાલ તમે જીવડું વાટ્યું માટે પ્રતિક્રમણ કરો. એમ કરતાં કરતાં સૂક્ષ્મ ભાવની અનુભવ શ્રેણી પ્રાપ્ત થશે અને પોતાનું સ્વરૂપ અવ્યાબાધ સ્વરૂપ છે એમ લાગશે, દેખાશે ને અનુભવમાં આવશે. ત્યાર પછી શંકા નહીં પડે. ત્યાં સુધી તો જપ આત્મા, તપ આત્મા, ત્યાગ આત્મા, સત્ય આત્મામાં હોય છે, એ શુદ્ધાત્મામાં નથી, એ શ્રેણી ના કહેવાય. એટલે એ માણસ મોક્ષે જશે કે કઈ બાજુ જશે એ કહેવાય નહીં. શુદ્ધાત્માનું લક્ષ્ય બેઠા પછી શ્રેણી મંડાય, ત્યાર પછી પોતાનું સ્વરૂપ અવ્યાબાધ છે, સૂક્ષ્મ છે, અમૂર્ત છે એ અનુભવમાં આવતું જાય.
લક્ષ પ્રતિ પુરુષાર્થ.
આપણા લક્ષમાં રહેવું જોઈએ. અમુક તારીખે મુંબઈ જવું છે તે આપણા લક્ષમાં રહે, એવી રીતે આપણે મોક્ષમાં જવું છે એ લક્ષમાં રહેવું જોઈએ. ક્યાં જવું છે એ લક્ષમાં ના રહે તો કામનું શું? મુંબઈ જવું છે એ લક્ષમાં રહે ને, ભૂલી જવાય?
ના ભૂલાય દાદા.
એવું આ લક્ષમાં રહેવું જોઈએ. આપણે તો હવે એ બાજુ જવા નીકળ્યા, વહેલું આવે મોડું આવે પણ એ બાજુ જવા નીકળ્યા. જેટલું જોર કરીએ એટલું આપણા બાપનું. દાદા ભેગા થયા તો પ્લેનની પેઠ ચાલે, નહીં તો સૂક્ષ્મ દાદા હોય તો એ ટ્રેનની માફક તો ચાલે જ. આ જાતે રૂબરૂ ભેગા થાય તો પ્લેનની માફક ચાલે ને પેલું ટ્રેનની માફક ચાલે. તે જેટલું પ્લેનથી જવાય એટલું સાચું.
બધા પ્લેન વાળા જ શોધે.
હા,
શુદ્ધાત્માનું લક્ષ પહોંચાડે મહાવિદે ક્ષેત્રે.
જેને અહીં શુદ્ધાત્માનું લક્ષ બેઠું હોય તે અહીં આગળ ભરત ક્ષેત્રમાં રહી શકે જ નહીં. જેને આત્માનું લક્ષ બેઠેલું હોય તે મહાવિદેયમાં જ પહોંચી જાય એવો નિયમ છે. અહીં આ દુષ્મ કાળમાં રહી શકે જ નહીં. આ શુદ્ધાત્માનું લક્ષ બેઠું તે મહાવિદે ક્ષેત્રમાં એક અવતાર કે બે અવતાર કરી તીર્થંકરના દર્શન કરીને મોક્ષે ચાલ્યો જાય એવો સહેલો સરળ માર્ગ છે આ. અમારી આજ્ઞામાં રહેજો. આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ. હવે સમભાવે નિકાલ કરવાનો હોય એ બધી જે આજ્ઞાઓ કહી છે એમાં જેટલું રહેવાય એટલું તું રહે. પૂરેપૂરું રહે તો ભગવાન મહાવીર જેવું રહી શકે. આ રિયલને રિલેટિવ તમે જોતા જોતા જાઓ તે તમારું ચિત્ત બીજી જગ્યાએ ના જાય. હું શુદ્ધાત્મા છું એવો નિર્ણય થવો એનું નામ જ આત્માનો અનુભવ. એ આત્મ અનુભવ થવો એ કંઈ જેવી તેવી વાત છે. આ તમને શુદ્ધાત્મા અમે આપ્યો છે તે ફર્સ્ટ સ્ટેપ છે, પહેલું પગથિયું છે. એની આગળ તો ઘણું છે. પછી શુદ્ધાત્માનું સ્વરૂપ એના ગુણ સાથે પ્રગટ થાય.
જય સચ્ચિદાનંદ.